વચનામૃત છે અંત્યનું 39મું વચનામૃત, અંત્યનું છેલ્લું વચનામૃત. આ વચનામૃતની સાથે વચનામૃત પ્રત પૂર્ણ થાય છે. અહીંયા સુધી વચનામૃત છે, આની સાથે 262 વચનામૃત અહીંયા પૂર્ણ થાય છે. જો કે કાલ કથા થશે જ, કારણ કે વચ્ચેના ઘણા ભાગ આપણે છોડી દીધેલા છે. કાલથી સારિંગપુર પ્રકરણમાં જાશું, ગઢપુર પ્રકરણ આજે જ પૂરું થઈ જશે. પણ ખરેખર અંત્ય પ્રકરણના વચનામૃત બહુ અદ્ભુત છે, ખૂબ સુંદર છે, અને અમારામાં તમારા બધાનામાં ભગવાન ભળે તો જ સમજાય એવા છે, નતર સમજાય એમ નથી. અને તમે સમજી શકો છો કે વચનામૃત બહુ ગહન વિષય છે. વચનામૃતની એક જ કથા એવી છે જે કથા કરતા પહેલાં બહુ વિચાર માગી લઈ અને એના માટે ખૂબ મનન કરવું પડે અને દાખલો કરવો પડે. બાકી આટલો દાખલો કોઈ કથામાં ન કરવો પડે. ઊંડાણ બહુ છે, ઉપલક અર્થ બહુ સામાન્ય જણાય છે, પણ ગર્ભિત અર્થ એના બહુ જ ઊંડાણ ભરેલા છે. અને ત્યાં સુધી પહોંચાય ત્યારે જ મહારાજનું સુખ અને મહારાજનું સ્વરૂપ પકડાય એમ છે. એટલે એવું જે વચનામૃત મહારાજની કૃપાથી મહારાજશ્રીના આશીર્વાદથી આપણે સમજતા અંત્યનું છેલ્લું વચનામૃત આવ્યા છીએ. તો હવે સાંભળીએ અંત્યનું છેલ્લું એટલે 39મું વચનામૃત. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1886ના આષાઢવદી 10મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભાવરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી, જે ભગવાનની માયા તે કહી છે તો દેહને વિશે અહમ બુદ્ધિ, દેહ સંબંધી પદાર્થની વિશે મમત્વ બુદ્ધિ, એ જ માયા છે. એ માયાને ટાળવી અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય, અને માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે, જે અહમ મમત્રૂપી માયા થકી રક્ષા કરજો અને તમારા વિશે પ્રીતિ થજો. અને એ માયાને તર્યા હોય ને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજો અને સાધુની વિશે હેત ને મમત્વ થજો. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ મન નિધિધ્યાસ કરવો. પહેલો પ્રશ્ન જ બહુ સરસ છે. મહારાજે બધાએ પરમહંસો અને હરિભક્તોને આગળ વાત કરી કે ભગવાનની માયા તે કઈ છે. બધા માયા માયા કહે છે, પણ એમાં પ્રધાન માયા કઈ છે જે મોક્ષમાં વિઘન નાખનાર છે. તો મહારાજ કહે, દેહની વિશે અહમ બુદ્ધિ, દેહના સંબંધની વિશે મમત્વ બુદ્ધિ, હું પણ મારા પણ પછી આટલી જ માયા છે. આ બેમાંથી બહાર નીકળ્યો તો મહારાજ કે માયાને તરી ગયો. દેહમાંથી પ્રીતિ તૂટી ગઈ, દેહના સંબંધીમાંથી પ્રીતિ તૂટી ગઈ, એટલે માયા ટળી ગઈ. આ વાતને જોતાની સાથે તમારા મનમાં એમ થશે કે આપણે તો જે બે બંધન ટાળવાના છે, દેહમાંથી કાઢવાનું, દેહના સંબંધીમાંથી કાઢવાનું. અને સાધુ હશે અને થોડુંક એમ મનમાં થાય કે આપણે એક તો કાપી નાખ્યું, એક જ રહ્યું એમ, દેહના સંબંધિત કાઢી નાખ્યા, હવે ખાલી દેહ જ રહ્યો એટલે આપણે આગળ વહી ગયા. પણ દેહ અને દેહના સંબંધીમાં, દેહ એટલે તાર શરીર ખરું છે, દેહના સંબંધીમાં માતા, પિતા, ભાઈ એ બધું જ આવી શકે. પણ એ ઉપરાંત દેહ સંબંધીની વાત જ્યારે મહારાજ કરે છે ત્યારે થોડો સૂક્ષ્મ અર્થ પણ સ્વીકારવો પડે એમ છે. દેહના સંબંધીમાં દેહની સાથે સંબંધ નાખનાર માત પિતા વગેરે વગેરે તો છે જ, પણ દેહ જેના વડે ઉપાર્જન થયેલો છે એવા જે ઇન્દ્રિય અંતઃકરણ એ પણ આત્માના સંબંધી બની જાય છે, દેહના સંબંધી બની જાય છે. કારણ કે ગોપાલ સ્વામીની વાતો પણ એ સાક્ષી પૂરે છે કે ગ્રહસ્થ છે ને તો સ્ત્રી છોકરા છે, બંધનરૂપ છે, ત્યાગીને વળી કોણ સ્ત્રી છોકરા. ત્યારે ગોપાલ સ્વામી જ ઉત્તર કર્યો કે દેહ અને સ્વભાવ એ બંને એના પુત્ર અને પત્ની સમાન છે, એટલે સાથે સ્વભાવ પણ અહીંયા લેવો પડશે. કે દેહના સંબંધી જે બાલ્યા છે એને ટાળવા એ તો બહુ સરળ છે, અને એ છૂટી પણ જાય, ત્યાગીને છૂટી જાય અને ગ્રહસ્થને પણ છૂટી જાય છે. મહારાજ કેવો શબ્દ વાપર્યો કે દેહના સંબંધીનો જે સંબંધ છે થોર જેવો છે, એકવાર કાપ્યા પછી પણ પાછો લીલો થાય છે. તો એક બાજુ મહારાજ એમ કે દેહના સંબંધીનો સંબંધ થોર જેવો છે, કાપ્યા પછી પણ કપાતો નથી, પેડ્યો પેડ્યો પાલવે છે. તો બીજી બાજુ એવી અનેક ઘટનાઓ જોવા મળશે કે ગ્રસ્થ આશ્રમમાં રહેતા હોય પણ દેહના સંબંધીનો સંબંધ કાપ્યા પછી જિંદગીમાં જિંદગી ભર બોલતા નથી, જિંદગી ભર બોલા રહે છે, એવી ઘટનાઓ તો તમારે ઘેર ઘેર જોવા મળે છે. બીજી બાજુ મહારાજ કે એકવાર કાપ્યા પછી હુકાતો નથી, અને બીજી બાજુ હુકાઈ ગયેલા ઠોડા તો લાગડ જોવા મળે છે, તો એનું કેમ. ત્યારે સ્વભાવ અને ઇન્દ્રિય અંતઃકરણ પણ આ દેહના સંબંધી સમજવા, એની સાથેનો સંબંધ કાપવો એ ભારે જબર કઠિન કામ છે. ઇન્દ્રિય અંતઃકરણની સાથે અને સ્વભાવની સાથે કોઈ હિસાબે સંબંધ ન કપાય, ગમે ત્યાં જાય તો એ સાથે અને સાથે જાય. અને મહારાજ પણ એ જ વાત બતાવવા માંગે છે કે દેહના સંબંધી માતા પિતા ભાઈ ભોજાઈ વગેરે વગેરેનો સંબંધ કાપવો એ કઠિન છે, પણ એથી નહીં, તે દેહ અને દેહના સંબંધી માને કે ઇન્દ્રિય અંતસ્કરણ અને સ્વભાવની સાથેનો સંબંધ કાપવો એ ભારે કઠિન કામ છે. કારણ કે ઉલા સંબંધી છોડ્યા પછી આ બધા તો ભેગા ને ભેગા આવે છે, એ જ મહારાજ કે માયા છે. અને નિષ્કુળાન સ્વામી પણ લખ્યું દેહ છે એટલે દેહના સંબંધીનું કુળ તો રહેવાનું જ, શરીર છે એટલે ઇન્દ્રિય અંતઃકરણ સ્વભાવ ભેગા રહેવાના છે. એમાંથી આશક્તિ તોડવી, ઇન્દ્રિયોની જે ક્રિયાઓ છે જે જગત બાજુ ઝડપું કરી રહી છે, જગત બાજુ એનો જે ઢાળ છે, અને પ્રકૃતિ જે સ્વભાવ સ્વભાવ માને વાસનાલિંગ એ પણ જગત બાજુ જે પથરાઈ ચૂકેલા છે એને ત્યાંથી પાછા વાળી અને પરમાત્માના સ્વરૂપમાં જ્યારે હોમે છે ત્યારે માયા થકી પર થયો એમ કહેવાય. એટલે મહારાજ કે મોટા મોટા ભગવાનના ભક્તો થયા એમ પણ આવી જ માંગણી કરી, હે મહારાજ તમે દેહ અને દેહના સંબંધી એ થકી રક્ષા કરજો, અહમ અને મમત્વ થકી રક્ષા કરજો. હકીકત હું અને મારા પણ એટલે હું અહંકાર જે છે એ હું પણ છે, અને આ મારું શરીર રૂપાળું છે, આ મારું શરીર ખડતલ છે, આટલી મારામાં બુદ્ધિશક્તિ છે, આટલી મારામાં કૌશલ્યતા છે, એ બધું મમત્વ છે, એ બધું મારાપણું છે, એ મમત્વ છે, એ બે માયા છે. ઓલી માયા છોડવી, દેહના સંબંધી અરે સંબંધ છોડવો એ સરળ છે, એવા ઘણા બધા ઇતિહાસો જોવા મળશે કે કોઈની સાથે હેત થતાની સાથે સગા મા બાપને છોડીને ગયો એ ગયો, ત્રિવર્થી પાછ ભેગો નહીં થયો. પણ સારા સારા યોગીઓ પણ એનાથી નજીકના જે દેહના સંબંધી માને ઇન્દ્રિય અંતઃકરણ અને સ્વભાવના સંગને નથી છોડી શક્યા એવું ઠેર ઠેર જોવા મળશે. એટલે ઇન્દ્રિયો અંતઃકરણ અને સ્વભાવના સંગને છોડે ત્યારે માયા જીતાણી એમ જાણવું, એ કામ ઘણું કઠણ છે. સાચું કે નહીં? બાકી તો માત પિતામાં ઘણું બધું હેત હોય, પણ લગ્ન થાય ને પરણીને આવે ત્રીજે મહિને મા બાપને ફરજામ રહેવા મોકલી દે, ઉલાને માકડને મચ્છર તોડી નાખે તો સંકલ્પે નથી થતો, અને કે એની બિચારાની દિશા શું થતી છે. મહારાજ એક બાજુ અતિ અને તોડવાની જ્યારે ભારે વાત કરતા હોય ત્યારે એટલું સરળતાથી કેમ તૂટી જાય, એટલે એ જે સંબંધ છે એ બહુ સ્થૂળ સંબંધ છે, એને તોડવો એટલો ગહન નથી. પણ આજે આભ્યંતર સંબંધ ઇન્દ્રિય અંતકરણ સ્વભાવનો જે સંબંધ છે એ ભારે જબર છે, એ તોડવો ઘણો બધો કઠિન છે. બાકી બીજા બધાનો સંબંધ એટલો ગહન નથી બનતો તોડવો, સરળતાથી તૂટી જાય છે. બાળક હોય ત્યાં સુધી માતપિતામાં પ્રીતિ હોય, યુવાન થાય એટલે પછી પત્નીની અંદર પ્રીતિ થાય, સંતાનોની પ્રાપ્તિ થાય એટલે પત્નીમાંથી પણ પ્રીતિ તૂટવા માંડે, અને બાળકોમાં પ્રીતિ થાય, એના એ બાળક યુવાન થાય અને એની ઘેરે સંતાન થાય તે દીકરામાંથી પણ પ્રીતિ તૂટી જાય. એ તો ક્રમશઃ તૂટતા જાય પડ. પણ તમે જોઈ શકો છો કે પોતે નાનો હતો ત્યારે માત પિતામાં પ્રીતિ હતી એ તૂટી ગઈ, મોટો થયો પત્નીમાં પ્રીતિ થઈ એ તૂટી ગઈ, એથી મોટો થયો ત્યારે પુત્રમાં પ્રીતિ થઈ એ તૂટી ગઈ. પણ ઇન્દ્રિયો, અંતસ્કરણ અને સ્વભાવ એમાં જે પ્રીતિ છે એ તો 8 વર્ષનો હતો ત્યારે જેટલી હતી એમાંથી લેશ માત્ર 80 વર્ષનો થયો ને તો ઓછી ન થઈ, જરાય કે ફેરફાર ન થયો. 8 વર્ષનો હતો ને જેટલી પ્રીતિ હતી એટલી ને એટલી પ્રીતિ 80 વર્ષનો થયો તો પણ રહી. એટલે ઇન્દ્રિય, અંતકરણ, સ્વભાવ એના ઉપર વિજય પ્રાપ્ત કરે મહારાજ, કે એ જ માયાને તરી શકે, બીજો કોઈ માયાને તરી શકે નહીં. અને ભગવાન પાસે પણ એ જ માગવું, પ્રહલાદજીએ પણ એ જ માગ્યું છે, હે મહારાજ મારા ઇન્દ્રિય અંતસ્કરણ થકી રક્ષા કરજો. બરાબર યાદ રાખજો, સંબંધી જો મહાભયંકર સાબિત થતા હોત તો પ્રહલાદજી કહેત, હે મહારાજ ઇન્દ્રિય અંતઃકરણ અને સંબંધી થકી મારી રક્ષા કરજો. એટલે જે આપણે સ્થૂળ અર્થમાં સંબંધી સમજીએ છીએ એ સંબંધી મોક્ષમાં એટલા વિઘ્નરૂપ નથી જેટલા સૂક્ષ્મ સંબંધી, ઇન્દ્રિય અંતઃકરણ અને સ્વભાવરૂપી સંબંધી જેટલા વિઘ્નરૂપ છે એટલા વિઘ્નરૂપ આ સ્થૂળ સંબંધી નથી. એટલા માટે ભગવાનના ભક્ત ઇન્દ્રિય અંતઃકરણ અને સ્વભાવને જીતવા માટે ખૂબ જ દાખલો કરે અને એમાંથી બહાર નીકળે એવો પ્રયાસ કરે. એમાંથી બહાર નીકળશે એટલે ઓલો સંબંધ તો આપોઆપ તૂટી જવાનું શક્ય બનતા છે. કોઈ દાડો કે ઇન્દ્રિય અંતઃકરણ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે પણ માતા પિતા યા તો આ સ્થૂળ દેહના સંબંધીમાં ખૂબ હેત છે, એવું કોઈ દાડો બને? ન બને. આ સંબંધ તૂટશે એટલે ઓલો સંબંધ તો આપોઆપ તૂટી જશે. જ્યાં દેહ છે ત્યાં જ દેહના બધા સંબંધી છે. એટલે મહારાજ પાસે અહીંયા નિત્ય માગે છે કે હે મહારાજ ઇન્દ્રિય અંતઃકરણ રૂપી જે સંબંધ લાગુ પડેલો છે એ સંબંધને તમે તોડાવજો. અને તમારી વિશે પ્રીતિ થજો, અને હે ભગવાન તમારી વિશે મને પ્રીતિ થઈ, દયા કરજો. અને માયાને તર્યો હોય અને તમારી વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો. અને માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિ થઈ હોય એવા જે ભગવાનના ખરેખરા સંત તેની સાથે પ્રીતિ કરાવજો, એની સાથે હેત કરાવજો, એનો સંગ દેજો. માયાને તેર્યા હોય એવા સંત, જો માયાને તેરે એવા સંત શબ્દ મૂક્યો, ન તો દેહના સંબંધીને તો મહારાજની સ્થૂળ એ તો ભાઈની હારે ને કાકાની હારે ને મામાને હારે સંબંધ રાખે એને તો હકીકત તો સાધુના રસ્તાની જ ખબર નથી, એની તો આખી વાત જ ભૂલી જાઓ, સમજે? એને તો ખબર જ નથી કે હું સાધુ છું, કે એકવાર સંસાર છોડ્યા પછી આ મારા કાકા છે કે આ મારા મામા છે કે આ મારા ફઈબા એવા છે, એને તો ખબર જ નથી હું સાધુ છું. એને તો અહીંયા કોઈ ક્લાસ નથી, એનો તો અહીંયા કોઈ ક્લાસ નથી. પણ એ બધાનો સંબંધ સ્થૂળ ભાવથી તોડ્યા પછી પણ ઇન્દ્રિય અંતઃકરણનો સંબંધ નથી તોડી શક્યા એવા સાધુનો સંગ અહીંયા નથી માગ્યો. માયા તર્યા હોય એવા સંતનો સંગ દેજો, માને ઇન્દ્રિય અંતકરણ સ્વભાવ થકી પર ઉઠી ચૂક્યા હોય એવા સંતનો સમાગમ દેજો, નહીં કે કેવળ દેહના સંબંધી સ્થૂળ ભાવથી જે છે એની સાથે સંબંધ નથી રાખતા એવા સંતનો સંગ દેજો. એ તો બહુ સ્થૂળ વાત છે, પણ ઇન્દ્રિય અંતકરણ અને સ્વભાવ પર પણ જેણે વિજય પ્રાપ્ત કર્યો હોય એવા જ તમારા સંત, અને એવા સંતને જ ભગવાનમાં પ્રેમ શક્ય બને. ખાલી સ્થૂળ ભાવથી દેહના સંબંધીને છોડ્યા પછી, સ્થૂળ ભાવથી છોડ્યા પછી કે ભગવાનમાં પ્રેમ થાવો એ બહુ શક્ય નથી. ઇન્દ્રિય અંતઃકરણે સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય એને જ ભગવાનમાં પ્રેમ શક્ય બની શકે. અને એવા સંતનો સમાગમ દેજો, અને સાધુની વિશે હેત ને મમત્વ થજો. એવા જે સંત છે એની વિશે હેત અને મમત્વ હે કૃપાનાથ થજો, એ મારા છે એવું મનાય એવી કૃપા દ્રષ્ટિ કરજો. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ મનન નિધિધ્યાસ કરવો. આપણે પણ એનો જ શ્રવણ, એનું જ મનન, એનું નિધિધ્યાસ કરીને સાક્ષાત્કાર કરવો. આપણે કરવો એટલે આપણે પણ એવી જ રીતે ઇન્દ્રિયો અંતકરણ સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરી અને ભગવાનમાં પ્રેમ કરવો. આપણે કરો એમ મહારાજ બતાવીને શું કહેવા માગે છે, તમારે પણ ગ્રહસ્થ હોવ તો પણ તમે પણ આ રીતે મહારાજ કે સ્થિતિ પ્રાપ્ત કરશો તો તમને મારામાં પ્રેમ થશે, અને માયાને તમે તરી શકશો. એટલે ભક્તો, વચનામૃતની બાબત એટલે હું વારંવાર કહું છું, છે બહુ સુંદર. અને આ અર્થમાં જ્યારે આપણે ઘટાડીએ ને ત્યારે તમે જોજો, અંતસ્કરણમાં પૂર્ણ સુખની પ્રાપ્તિ થશે. ત્યાં સુધી પૂર્ણ સુખની પ્રાપ્તિ નહીં થાય. અને કેવળ સ્થૂળ દેહના સંબંધને તોડવાથી આપણે મમત્વ તોડી નાખ્યું છે એમ જો માનશું તો સુખ થવું જોઈએ. એવા તો અનેક તમને જોવા મળશે કે સ્થૂળ દેહના સંબંધ તોડ્યા પછી મહાદુખ્યા હશે. સ્થૂળ દેહનો સંબંધ તોડ્યા પછી મહાદુખ્યા રહ્યા કેમ? એ સંબંધ તૂટ્યો છે પણ માયા નથી તૂટે, તો બહુ સૌલ શુષ્ક વાત છે. પણ હકીકત વાત તો આ છે, ઇન્દ્રિય અંતઃકરણ સ્વભાવાદિકનો સંગ છૂટી જાય ત્યારે પૂર્ણ સુખી થઈ શકે. એટલે એ લેવલ સુધી આપણે સર્વ કોઈને પહોંચવાનું છે. અને ભક્તો, ક્યારેક ક્યારેક આપણે સ્થૂળ ભાવ વિશે પણ થોડોક હરખશોખ થાય, એની બાબતમાં થોડું મનન પણ થાય. એનું કારણ પણ એ છે કે સ્થૂળ સંબંધ, અહીંયા સૂક્ષ્મ સંબંધની મહત્તા બતાવી, એટલે સ્થૂળ સંબંધની મહત્તા છે જ નહીં એમ પણ માનવું નહીં. નતર એમાંથી પણ દંભપૂર્ણપણે પ્રગટ થશે કે અમે અંતઃકરણથી, ઇન્દ્રિયોથી, સ્વભાવથી બધાનો સંગ છોડી દીધો છે. આ બધાએ તો ખાલી બસ એક માટીના પૂતળા છે એમ માનીને પછી મામાને આરે ને કાકાને આરે ને માસાને આરે એને સંબંધ રાખીએ છીએ, એને આરે બોલીએ છીએ, જરૂર પડે થોડા ઘણા રૂપિયા મોકલીએ છીએ, એ તો એમ બહુ સ્થૂળ ભાવથી મોકલીએ છીએ. એ પાછું ન પ્રવૃત્તિ જાય. એટલે સ્થૂળનો સંગ તો છોડવાનો જ છે, પણ સ્થૂળનો સંબંધ છોડવાથી એને હું મમત્વ જીતી ગયો, મમત્વમાંથી બહાર નીકળી ગયો એવી માનવાની જરૂરિયાત રહેતી નથી. એટલું છોડ્યા પછી પણ હજી મમત્વ છે, ઇન્દ્રિય અંતઃકરણ સ્વભાવ છૂટે ત્યારે એને મમત્વ ટળ્યું કહેવાય. અને હું પણ ટળી ગયું, આત્મસત્તા રૂપ સુધી પહોંચ્યો એટલે એને હું પણ, એટલે હું અહમ એ પણ ઓગળી ગયું કહેવાય. અહંકાર અને મમત્વ બે એને નાશ થઈ ગયા અને બે થઈ કે બહાર નીકળી ગયો એમ કહેવાય. જોકે ભક્તો, આમ તો ખરા અર્થમાં આપણે જ્યારે આધ્યાત્મિક માર્ગ સમજીએ ને ત્યારે આપણે જે રસ્તે ચાલ્યા છીએ એ હજુ બહુ સ્લો લેવલથી આપણે આગળ વધી જઈ રહ્યા છીએ. સમજણમાં બહુ આપણો વેગ બહુ લો છે, બહુ ધીમી ગતિથી આપણે આગળ વધી જઈ રહ્યા છીએ. જેટલા વેગથી આપણે આગળ વધવું જોઈએ એ વેગ હજુ પકડાણો નથી. અને એ વેગ પકડાણા વિના ભક્તો એક વાત બહુ સ્પષ્ટ સમજો કે હૃદયની અંદરથી હર્ષ અને શોક આ બે ટળશે નહીં. પ્રાપ્તિનો આનંદ હશે, ગુમાવ્યાનું શોક હશે, પ્રાપ્તિની મોજ હશે, ગુમાયું એનું દુઃખ હશે. એટલે હરખ શોક, હર્ષ શોક, હર્ષ શોકમાં સતત આપણું વહેણ વહેતું રહેશે અને ત્યાં સુધી મહારાજ સુધી પહોંચાશે નહીં. એટલે દાખલો કરીને અહીંયા સુધી આપણે પહોંચવું એવો પ્રયાસ કરવો. એનું કારણ ખબર, આ લોક છે, આ લોકની અંદર બધી જ વસ્તુ, બધી જ ઘટનાઓ ઘટવાની છે. બધા પ્રકારની ગ્રહસ્થ હોય તોય ભલે, ત્યાગી હોય તોય ભલે. અને આ મૂળ આભ્યંતર અર્થમાં મહારાજ અહંકાર અને મમત્વ, હું પણ અને મારા પણ જે વાત સમજાવે છે એમાંથી બહાર જો ન નીકળીએ તો પાંચ જણે આપણે સારા શબ્દ બોલ્યા એટલે એનો આપણને અહમ અને કોટો ચડી જાય. પાંચ જણા કદાચ આપણા ન્યૂન શબ્દ બોલ્યા તેનું દુઃખ લાગી જાય. એ દુઃખ અને સુખમાંથી બહાર નીકળતા તો બહુ સમય લાગશે. એ સુખ અને દુઃખની અંદર એવા અટવાઈ જશું કે જેને કારણે મહારાજ રહી જશે. એટલે બહુ સમજ્યા જેવી આ વાત છે. અને ભક્તો, આ વાત સમજણમાં ન આવ્યું હોય તો તમને દુઃખ થઈ જાય અને અમને દુઃખ થઈ જાય. બંને બહાર નીકળવાનું છે, બંને બહાર નીકળવાનું છે, બંને અહમ અને મમત્વ બે થકી ઉપર ઉઠવાનું છે. વ્યવહારને એક વાત ભૂલી જાઓ, આધ્યાત્મિક માર્ગ સામે જોવો તો વ્યવહાર તો વ્યવહાર છે, આધ્યાત્મિક માર્ગ આખી વાત અલગ છે. બપોરે અમે ભગત નહોતો પ્રવચન કર્યું, એ છે ને એ વ્યવહાર માર્ગ થયો, એ આધ્યાત્મિક લેવલ તો ન પકડી કહેવાય. આધ્યાત્મિક લેવલની અંદર એ વસ્તુને માગ ન રહી શકે, એ વસ્તુને માગ ન રહી શકે. કદાચ કોઈ શ્રેષ્ઠ કહે યા તો કોઈ ન્યૂન કહે, બેમાંથી એકેયમાં એને હરખ શોખ, બેમાંથી એકેયમાં વાધે નહીં એમ. ત્યારે એ લેવલ સુધી પહોંચાઈ ગયા અને પછી જ એને અખંડ મોજ રહે, અખંડ મોજ ક્યારે રહે? અહમ અને મમ તો બેમાંથી ઉપર ઉઠે ત્યારે અખંડ અને મોજ રહે, ન તો બે દાડા મોજ તો બે દાડા શોક, બે દાડા મોજ તો બે દાડા શોક, ક્ષણે રૃષ્ટા ક્ષણે પુષ્ટા જેવું થાય. પંક્તિમ જમવા ગયા અને સરસ શાક કે સરસ સરસ વસ્તુ આવી અને મોજમાં જમવા મળે એમથી મળો, બહુ સરસ બેનું કામ થઈ ગયું. અને બીજી ફેરી લેવા જાઓ તો એ વસ્તુ કાઉન્ટર ઉપર ખલાસ થઈ ગઈ હોય તો હાથ દાડીને શિબિર ઉપર પાણી ફરી જાય. હા, કારણ કે દેહાત્મ ભાવ સ્વતિ ક્રિયા થાય છે ત્યાં સુધી એ સ્થિતિ વર્તવાની છે. બાકી ભક્તો સ્થૂળ ભાવ દેખાડો, સ્થૂળ ભાવની તમને વાત ખાલી કરું, જે આપણે અત્યારે લગભગ બેઠેલામાંથી હું સમજો ત્યાં સુધી 99% ભક્તો શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના સમજનારા અને આચાર્ય મહારાજનો પૂર્ણ રીતે મહિમા સમજનારા બેઠા છે. એટલે ક્યારેક જે સ્થૂળ ભાવમાં ભૂલો થાય છે ને એને આપણે સુધારવા પ્રયાસ કરીએ છીએ, એને સુધારવી પણ જોઈએ. એટલા માટે કે આપણે જે કામ પકડ્યું છે ને એ બહુ મોટું પકડ્યું છે. સત્સંગના ઉત્કર્ષ માટે, સત્સંગને અડીખમ બનાવવા માટે આપણે જે મહેનત કરીએ છીએ એમાં જો વિજય પ્રાપ્ત કરવો હોય તો બધાય કરતાં મોટી વાત તો વિશ્વાસ બની જાય. એકબીજાને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે જે વિશ્વાસને આધારે વ્યક્તિ ક્યાંયની ક્યાંય પહોંચી જાય. એટલા માટે સ્થૂળ ભાવથી વાત કરવી પડે કે ભગવાનના ભક્તો એને સંતો પર વિશ્વાસ હશે, સંતોને હરિભક્તો ઉપર વિશ્વાસ હશે, એ બંનેને પૂજ્યપાદ મહારાશ્રી ઉપર વિશ્વાસ હશે, મહારાશ્રીને બંને ઉપર વિશ્વાસ હશે, તો તમે ધાર્યું નિશાન પાડી શકશો. એટલા માટે વિશ્વાસ ન ગુમાવાય એની વાત સ્થૂળ ભાવથી કરવી પડે. બાકી આત્મભાવથી સમજો તો કોઈ કદાચ વખાણે અથવા તો કોઈ કદાચ નિંદે તો મોક્ષની બાબતમાં શું ફરક પડવાનો? શું પડવાનો? કહો આટલા બધા તમે છો, ખૂબ વખાણ કરો, ખૂબ વખાણ કરો, હાલો પેટ ભરી ભરીને વખાણ કરો, એથી કરીને આત્માને શું પુષ્ટિ મળવાની? આત્માને શું પુષ્ટિ મળવાની? અન તમે માનો કંઈ આવેલા બધા જ નિંદા કરો, તમે આત્માને શું ખોટ જવાની? હે, સ્થૂળ ભાવની જે પ્રાપ્તિ છે એથી આત્માની કોઈ પુષ્ટિ નથી અને આત્માને કોઈ ન્યૂનતા પણ નથી. પણ સ્થૂળ ભાવ પર જ્યારે વિચાર કરીએ ત્યારે હરખ અને શોક બંને હોઈ શકે. એટલે ભગવાનના ભક્તો, આમાંથી આપણે એ વસ્તુ શીખીને જવાની છે, કારણ કે સ્થૂળ ભાવમાં જ્યારે આપણે સુખનો અનુભવ કરવા માંડશું ત્યારે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જશે. કોઈ વાત યાદ રાખજો, દરેક વસ્તુ પ્રથમ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે. ઇન્દ્રિયો એટલે સ્થૂળ ભાવ. પ્રથમ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે, ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થયેલી વસ્તુ અંતસ્કરણમાં જાય છે, એટલે સૂક્ષ્મ ભાવમાં જાય છે. સ્થૂળ ભાવમાં જે વસ્તુ છે પછી સૂક્ષ્મ ભાવમાં જશે અને અંતસ્કરણમાં ગયેલી વસ્તુ જીવાત્મામાં જશે, એટલે કારણમાં જશે. એટલે સ્થૂળ ભાવ જો વ્યવસ્થિત હશે તો એ સૂક્ષ્મ ભાવ અંતસ્કરણ વ્યવસ્થિત થશે, અંતસ્કરણ વ્યવસ્થિત થશે તો કારણ વ્યવસ્થિત થશે. અને જેનું કારણ વ્યવસ્થિત થઈ ગયું, કારણ ટાળવું માને અયોગ્ય કારણ ટાળવું, બાકી યોગ્ય કારણ તો જરૂરી છે. પરમાત્માની અંદર પ્રીતિ યોગ્ય કારણ છે, એ વાસના તો આવશ્યક છે. ત્યાં સુધી પહોંચાશે તો મોક્ષનો માર્ગ બહુ જ ટૂંકો થઈ જશે, ભગવાનની પ્રસન્નતાનો માર્ગ બહુ જ ટૂંકો થઈ જાય. એટલે ભગવાનના ભક્તો, હું તો તમને એમ કહું, અહીં તમે આવ્યા છો ને, આમાંથી કોઈને કોઈ હરિભક્તો સાથે હેત કરી લઉં, તમે એટલા દિવસ આઠ દાડે ભેગા રોકાવ, તમારા અંગ પ્રમાણે એમ લાગે કે આ ભગવાનના ભક્તના સંગથી મને કાંઈક બળ મળે એવું લાગે છે. તો એવા ભક્તની સાથે આટલા બધામાં બે ચાર પાંચ તો મળે કે ન મળે? હે, બીજે ક્યાંય નહીં, તમે રૂમમાં 20 જણા રાખ્યા કેટલા રહે છે? 20 રહે ને, એ 20માંથી તમે 5 જણા રેત ન કરી શકો? 20માંથી 5 શ્રેષ્ઠ ભક્ત લાગે એની સાથે હેત કરી લેવું, શક્ય હોય ત્યાં એડ્રેસ લઈ લેવું, શક્ય હોય તેને એનો ફોન પણ લઈ લેવો. અને દેહના સંબંધીને જેમ રિંગ મારો છો ને, એ મહિને 2 મહિને એને રિંગ મારવી, ભગત શું કરો છો, ભજન કેવું થાય છે, મારીની ઉપાસનાની દ્રઢતાની 2-4 વાતો કરો, આજ્ઞામાં કેમ છે, સત્સંગમાં કેમ છે. એમની પાસેથી કંઈક પ્રાપ્ત કરું ને એમ લાગે કે એ થોડોક નીચો ઉતરી રહ્યો તો એને બળ આપવું, કારણ કે સાચો સંબંધ એ રહેવાનો છે. એવું ભગવાનના ભક્તને પરસ્પર હેત હોવું જોઈએ અને એટલી એટલું મમત્વ હોવું જોઈએ, એ મોક્ષનું કર્તલ નીવડે. અને સ્થૂળ ભાવમાં પ્રથમ હેત આવ્યું છે, એ પછી સૂક્ષ્મ ભાવમાં જશે અને કારણ સુધી ભગવાનના ભક્તનું હેત પગી જાય, જીવનું કામ કાઢી નાખે, કામ કાઢી નાખે. અને ભક્તો, આ શિબિરના માધ્યમથી અમારા હૃદયનો અંતર્ગત અભિપ્રાય તમને કહું કે આપણે આપણે બધાએ જે જોડાણ છે સંતોનું, હરિભક્તોનું, આચાર્યમારનું, એ હું એવું ઈચ્છું છું સ્થૂળ ભાવનું નથી રાખવું, સૂક્ષ્મ ભાવનું પણ નથી રાખવું, પણ એ જોડાણ કારણ સુધીનું હોવું જોઈએ, શેખ સુધી, મોક્ષ સુધીનું જોડાણ હોવું જોઈએ કે અહીંયા જેમ સાથે બેઠા છીએ એમ અક્ષરધામમાં પણ સાથે બેસી શકીએ. તો આપણે છાવણીઓ ભરી, શિબિરો ભરી, દાખલો કર્યો, મહેનત કરી, એ બધું સાર્થક થાય, એ બધું યોગ્ય બને. અને ભક્તો, પૂજ્યપાલ લાલજી મહારાજ એનો તમે અંતર્ગત અભિપ્રાય જાણો તો તમને આવું કંઈક જોવા મળશે. તમે જોજો, આપણે તો હજી માનો એટલો ટચ નથી, પણ એમને તો કેટલા લોકોનો ટચ, કારણ કે શું છે, મોભાર છે. શું છે? મોભાર. સાધુ છે ને એ વળા છે, સાધુ શું છે, વળા છે, એ મોભાર છે. અને હરિભક્ત છે ને આડી પટ્ટીયું છે, વળાને ખીલો લાગે, પટ્ટીને ખીલો લાગે, પણ સિંગલ ખીલો લાગે, મોભારને બે બાજુ જ ખીલા લાગે. સમજાય છે તમને? મોભારને બે બાજુ જ ખીલા લાગે. એની કેટલી બધી શ્રેષ્ઠ સમજણ હોય ત્યારે બધાને રાજી રાખી શકે. એને સંતોના માધ્યમથી પણ ક્યારેક એવી વાત જોવા મળતી હોય, કોઈ હરિભગતની બાબતમાં કંઈ સાંભળવા મળે તો એને એનું સાંભળવું પડે, હરિભગતની બાબતમાં જ્યારે કંઈ સંતોને સાંભળવા મળે તો એનું સાંભળવું પડે, સાંભળ્યા પછી એનો વિચાર પણ કરવો પડે, મનન પણ કરવું પડે, બેનું હકીકત સત્ય લેવલ જાણવું પડે, અને બેને રાજી કરી બે મોક્ષને પથે ચાલે એવો એને નિર્મળ પ્રયાસ કરવો પડે. નહીં કે એને સાધુનું થવું હોય થાય, અથવા તો હરિભગતનું થવું હોય થાય, એવો નિર્ણય એ લઈ શકે નહીં. એના મતે તો સાધુ એ છે, હરિભક્ત એ છે, તો બંનેનું શ્રેય થાય એવું એને વિચારવું પડે. તેની કેટલી બધી શ્રેષ્ઠ સમજણ હોય, કારણ કે અમે ઘણી ફેરી બેઠા હોય કોઈ હરિભગત લાલજી મહારાજની પાસે આવી કે મહારાજ શ્રીની પાસે આવી અને આમ તેમ કહેતા હોય, લાલજી મહારાજ સાંભળી રાખે અને સાંભળ્યા પછી એટલા સરળતાથી સમજાવે કે ઓલા હૃદયમાં ગમે તેવું ઓડોળું થયું હોય તોય પણ નીકળી જાય અને સુખે ભજન કરવા માંડે. એટલે કહેવાનો મારો મતલબ કે ઇન્દ્રિયો અંતકરણ સ્વભાવ જે છે ત્યાં સુધી સેટિંગ કરવા માટે પ્રથમ જે મહારાજે દેહના સંબંધને એક બાજુ રાખવા માટે કે એનામાંથી પણ મમત્વ ટાળવાની વાત કરી, એ સ્થૂળ ભાવની વાત છે. સ્થૂળ ભાવમાંથી મહારાજ કે બહાર નીકળશો તમે, પછી સૂક્ષ્મ ભાવમાં આવવાનું છે, ઇન્દ્રિય અંતઃકરણના ભાવમાંથી બહાર નીકળવાનું, છેલ્લે સ્વભાવ, સ્વભાવમાં વાસના, વાસનામાંથી બહાર નીકળાશે. ત્યારે મહારાજ કે અમારામાં તમને પ્રીતિ થશે અને પછી તમે જે કરવા માટે નીકળ્યા છો એ કાર્ય પૂર્ણ થશે, માને માયા તમે બહાર નીકળી જશો. અને પછી આગળ વાત લખી, અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્મ્યનું બળ, એ બે બળ જોઈએ. આત્મનિષ્ઠાનું બળ અને ભગવાનના મહાત્મ્યનું બળ, એ જ વાત આવી જે આગલો પ્રશ્ન એને જ પુષ્ટિ કર્યો. આત્મનિષ્ઠા માને દેહથી હું પૃથક આત્મા રૂપ છું, દેહનો સંબંધ કે દેહનું સુખ એ મારું સુખ જ નથી, દેહનો સંબંધ એ મારો સંબંધ જ નથી, કારણ કે ગુણધર્મ આત્માના દેહના બેને અલગ જ છે. મહારાજે સારંગપુરના 12માં કીધું, મહારાજ કે દેહનો એક ગુણધર્મ આત્મામાં નથી જાતો, આત્માનો એક ગુણધર્મ દેહમાં નથી જાતો. કારણ કે દેહ છે જળરૂપ છે, આત્મા ચૈતન્યરૂપ છે, દેહ દુઃખરૂપ છે, આત્મા સુખરૂપ છે, બે હાવ અલગ અલગ તત્વ છે દેહને ને આત્માને. આમ ગણો તો નિત્ય સાથે રહ્યા પછી પણ લેશ માત્ર સંબંધ નથી, રહે છે નિત્ય સાથે પણ સંબંધ તો લેશ માત્ર નથી. એટલા માટે મહારાજ કે એક આત્માને સત્ય સ્વરૂપમાં જ્યારે જીવાત્મા સમજે છે ત્યારે એ ભગવાન સુધી પહોંચી શકે અને માયાની બહાર નીકળી શકે. મહારાજ કે એક તો આત્મનિષ્ઠાનું બળ જોઈએ તથા ભગવાનના મહાત્માનું બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો અને સાધુ ભેળા રહેતા હોય તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનું અહમ મમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોય તો સાધુનો અવગુણ આવે, તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણવો. અંતે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એને કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે, જાણ પણ યુક્ત છે. અંતે અગ્નિની જ્વાલા તો સૂર્યના કિરણ, અગ્નિની જ્વાલા તથા સૂર્યના કિરણ તે તો જળ છે, કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં, અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા તે જાણ પણ યુક્ત છે, અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને આત્મા અનેક યોનિને પામ્યો છે, અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવે પોતાની માતાનું દૂધ ધાયો છે, અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી, જેવો છે તેવો ને તેવો છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે આપણે એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું, અને ભગવાનનું મહાત્મ્ય કેમ જાણવું? તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધીરા છે, અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી. તે કયું છે જે ભગવાનનું મહાત્મ્ય આપણે પહેલાં પછી સમજીએ, પહેલાં આત્માની વાત સમજી લઈએ. આત્માની વાત મહારાજ બહુ સરસ બતાવી. આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો, અને સાધુ ભેળા રહેતા હોય તેમાં પરસ્પર બોલાચાલી થાય કોઈ નિમિત્તે, તથા કોઈક જાતનું અહમ મમત્વ થાય, હું પણ મારા પણ થાય, માન ક્રોધ સ્વાદ લોભ કામ મત્સર ઈર્ષા આદિ અવગુણની પ્રવૃત્તિ થાય, ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોય તો સાધુનો અવગુણ આવે. મહારાજ કે નિત્ય, કારણ કે મહારાજ છે ને સંબંધ જ એવો બાંધ્યો છે, મહારાજે બંધારણ કર્યું છે ને, તમે ગમે એમ કરો ને તો અલગ ન પડે. સંતોનું, હરિભક્તોનું, આચાર્યમાનું બંધારણ જેવું છે, એક મેક રહે. મહારાજ કે સાથે રહે અને પોતાને આત્મરૂપ ન માનતા હોય તો પોતાને વિશે કોઈ પ્રકારની આવી કોઈ પ્રવૃત્તિ થાય, માનની, ક્રોધની, સ્વાદની, લોભની, કામની, મત્સરની, ઈર્ષાની, આવી કોઈક પ્રવૃત્તિ થાય ત્યારે એ પ્રવૃત્તિને જોઈને ક્યારેક આચાર્ય મહારાજ એને રોકે, ક્યારેક ભગવાનના સંતો એને રોકે, ક્યારેક ભગવાનના ભક્ત એને રોકે, અને રોકે ત્યારે પોતાને આત્મરૂપ ન માનતો હોય તો તુરંત એને એનો અભાવ આવે રોકનારનો. મહારાજ કે અને અભાવ આવે એથી એ જીવનું બહુ જ ભૂંડું થાય. એમ સાધુ ભેળા રહેતા હોય તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય, તથા કોઈક જાતનું અહમ મમત્વ થાય, તથા માન ક્રોધ સ્વાદ લોભ કામ મત્સર ઈર્ષા એ આદિ અવગુણની પ્રવૃત્તિ થાય, પોતાની અંદર એ ખોટ આવે તો મનમાં એમ થાય આત્મારૂપ વર્તતા ખોટ આવી. હા, આત્મારૂપ વર્તતા હતા, માનને આત્મારૂપ વર્તવાની કોશિશ કરતો હતો, પૂર્ણ આત્મારૂપ બની શક્યો નહોતો. જો આત્મારૂપ બન્યો હોય તો એને હરખ શોકનો કોઈ સવાલ ઊભો ન થાય, પણ આત્મારૂપ બનવાની કોશિશ કરતો હતો, એમાં જો આવી કોઈ પ્રવૃત્તિ થાય અને એ વખતે એને કોઈક રોકે ટોકે તો એનો અભાવ આવે. જો સંપૂર્ણ દેહરૂપ વર્તતો હોય તો અભાવ આવે, અને જો આત્મારૂપ કંઈક વર્તતો હોય તો એ પ્રવૃત્તિ થયા પછી પણ એનો ઉલટાનો ગુણ આવે, સારું થયું મને રોક્યો, સારું થયું મને ટોક્યો, જેથી કરીને મારું શ્રેય થશે. ત્યારે જો આત્મા પોતા ન જાણતો હોય તો સાધુનો અવગુણ આવે, તેમાંથી એનું બહુ ભૂંડું થાય. સાધુનો અવગુણ આવે એમાંથી એનું બહુ ભૂંડું થાય. અને ભક્તજનો, જો કે મહારાજે તો આ પથ બહુ જ દિવ્ય થાપ્યો છે, પણ વર્તમાન કાળમાં એમાં કાંઈ હરિભગતનો વાંક નથી, કારણ કે વર્તમાન કાળની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, બિચારે જ્યાં જ્યાં હાથ નાખ્યો ત્યાં દાજ્યા, જ્યાં હાથ નાખ્યો ના દાજ્યા, જ્યાં હાથ નાખ્યો ત્યાં દાજ્યા. એટલે હકીકત અમે બહુ સમજી શકીએ છીએ આ વાતને, કે હરિભક્તો જ્યાં વિશ્વાસ મૂકે તેથી દાજ્યા, એટલે બીજા ડઘાઈ ગયા. એવા ડઘાણા, એવા ડઘાણા કે જેને કારણે એને કોઈ પણના ઉપર વિશ્વાસ મૂકવો એ ભારે કઠિન કામ થઈ પડ્યું છે. એ તો માનો આટલો બધો આપણો કથા વાર્તાનો વગેરે પ્રસંગ છે, અને બહુ બહુ 3-4 વર્ષથી આપણે પ્રસંગમાં ભેળા રહ્યા છીએ, એટલે વિશ્વાસ હજુ મૂકી શકે, ન તો હરિભગતને વિશ્વાસ મૂકવો એ ઘણું કઠણ કામ થઈ પડ્યું છે. અમને ખબર છે, વિશ્વાસ પ્રગટ કરવામાં જે મને દાખલો પડ્યો છે, હરિભક્તોને વિશ્વાસ બેસે, કારણ કે જ્યાં સુધી સાધુમાં વિશ્વાસ ન બેસે ત્યાં સુધી હરિભગતનું ઘડતર કરવું કઠિન છે. બરાબર યાદ રાખજો, વિશ્વાસ ન બેસે ત્યાં સુધી ઘડતર કરવું કઠિન છે. વિશ્વાસ ન બેસે એટલે વચનની હા ન પડે, વચનની હા ન પડે ત્યાં સુધી ઘડતર ન થાય. એટલે વિશ્વાસ બેહારવો બહુ જ જરૂરી હતો, પણ વિશ્વાસ બેહારવા બહુ કઠિન પડ્યું. જેટલું મંદિર બાંધવામાં કઠિન નથી પડ્યું ને, એટલું વિશ્વાસ બિહારવામાં કઠિન પડ્યું, માનશો? કારણ કે એટલા બધા બિચારા ડઘાઈ ગયેલા એમ, કારણ કે જે વાત આપણે કરીએ એવી જ વાતો પહેલાં કોઈ કરી હોય, પછી વાત એ ખરીખી આવે અને પરિણામમાં બિચારાને એટલું બધું સહન કરવાનું આવે. એટલે હરિભક્તોને મનમાં એમ થાય કોના પર વિશ્વાસ મૂકવો, એમ જ્યાં જોઈએ ત્યાં બધું આંધળું દેખાય, જ્યાં જોઈએ ત્યાં કાળું દેખાય, જ્યાં હાથ નાખીએ ત્યાં કાળા ડાઘ પડે. પણ મહારાજને આ સમાજ એક ઊભો કરવો જ છે વિશ્વાસવાળો, જેને કારણે ભક્તો આહિસ્તા આહિસ્તા મહારાજે પ્રેરણા કરતા ગયા, વિશ્વાસનું માળખું ઊભું મીડું થયું. આજ આજ માનો કોક બોલે તો હવે કેવું, એકાદ ટકો હજુ બિચારાને ત્યાં સુધી ન પગે, એટલે એકાદ ટકો એવો જેને વિશ્વાસ ન હોય, પણ 99% મહારાજ હા પડાવી કે નહીં, આ સમુદાય એકત્ર કર્યા વિના જે કરવા તમે માગો છો એ નહીં થાય. સંપ્રદાયની ક્રાંતિ સર્જવા માટે આચાર્યજી મહારાજ, સંતો, હરિભક્તો ત્રણેય માળખું એક હોય તો જ સંપ્રદાયનો વિજય અને ક્રાંતિ સર્જાય. એટલા માટે આ વિશ્વાસ ઊભો કરવા બહુ જ દાખલો કરવો પડ્યો, ઘણી મહેનત કરવી પડી અને એવા અનેક પ્રસંગો બન્યા. અને શ્રીજી મહારાજે બનાવ્યા માનો ને તમે, શ્રીજી મહારાજની ઈચ્છાથી બન્યા, જેથી કરીને હરિભક્તોને વિશ્વાસના સ્થાનો બંધાઈ ગયા. અને ભક્તો ભલે આમ વિશ્વાસ ઓછો હોતો એવું લાગે, પણ ખરે ટાઈમે પરસ અંતરમાં મહિમા નથી એમ નહીં, મેં અનુભવ્યું છે. આજથી 2 વર્ષ પહેલાં વડતાલની અંદર જ્યારે ધૂન હતી આપણી, અને ધૂનની અંદર જ્યારે લાઠી ચાર્જ પોલીસ લોકોએ કર્યો, અમે ત્યારે ત્યાં હતા હાજર, ત્યારે પરસ્પર મહિમા તો સમજાઈ ચૂક્યો છે, પરંતુ સ્થૂળ ભાવમાં જ વિશ્વાસની ખોટ દેખાય છે એ મેં સ્પષ્ટ નિહાળ્યું. ત્યારે હરિભક્તોને મારો પોલીસ જ્યારે દોડતી ત્યારે સંતો આડા પડી જતા હતા, અને સંતોને મારવા જ્યારે પોલીસ આવે ને ત્યારે હરિભક્તો આડા પડતા હતા, અમને મારો સંતો નહીં. એ વખતે ભક્તો મેં સ્પષ્ટ જોયું કે આ વસ્તુ નિર્માણ તો થઈ ચૂકી છે, હેત અને મહિમા તો પરસ્પર નિર્માણ થઈ જ ચૂક્યો છે. અને એ ભક્તો ભલે થોડુંક એવું લાગ્યું કે એક દાડો જેલમાં રહેવું પડ્યું, પણ એણે સત્સંગના કાર્ય માટે જબરો પાયો એક નાખી દીધો, શેનો, વિશ્વાસનો પાયો નાખી દીધો. અને ભક્તો એ વિશ્વાસના પાયાએ ખરેખર આપણને બહુ જ મોટો સપોર્ટ કર્યો છે, વિશ્વાસના પાયે, કારણ કે વિશ્વાસ વિના કોઈ વસ્તુ શક્ય ન બને, એવો જબરો વિશ્વાસનો પાયો નાખ્યો કે જેથી ભક્તો આજ સુધી આપણે અડીખમ લડી શકીએ છીએ. આજ સુધી આપણે ધર્મને શ્રેષ્ઠ સ્થિતિ સુધી પહોંચાડવા માટે શ્રીજી મહારાજ નાખેલા પાયાને પાતાળ સુધી ઊંડાળ બિહારવા માટે એ આપણે વિશ્વાસના પાયા ઉપર આજ આપણે ઝઝૂમી શકીએ છીએ. અને બીજો વિશ્વાસનો પાયો ભક્તો નખાણો, જે વખતે ગાંધીનગર હતા 18 દિવસ સુધી એ હરિભક્તો, એ સંતો, સાંખ્યોગી બહેનો અને પાર્ષદો વગેરે ઝઝૂમ્યા, એણે બીજો વિશ્વાસનો પાયો નાખ્યો અને વસ્તુ સાબિત કરી દીધી કે અમે બધા એક છીએ, અલગ નથી. ભક્તો એ તો આપણને મનમાં એમ થાય છે કે હજુ થોડો ઘણો ઓછો વિશ્વાસ છે, બાકી આ જૂથને જોઈને તો ભલભલા રાડ નાખે છે. એને ખબર પડી ગઈ છે કે આ જે જૂથ છે એ એકબીજાને માટે પ્રાણ આપી દે એ વસ્તુ નિર્માણ કરી ગયું છે, એ વસ્તુ નિર્માણ કરી ગયું છે. એ નિર્માણ એ ભલે મહિમાની વાત કરે, કદાચ મહિમાની વાત કરીને એથી આગળ વધે તો એટલી સુધી પહોંચે, દંડવટ કરતા હશે, પણ એથી અધિક નથી ગયા, સમજાય છે? દંડવટ ઉપલો વિવેક કદાચ એનામાં અધિક હશે, પણ આભ્યંતર જે મહિમાનો બેજ તૈયાર થવો જોઈએ, આ સમાજમાં જે બેજ છે એ ક્યાંય નથી. શ્રીજી મહારાજની ઈચ્છાથી આ સમાજ જે ઊભો કર્યો છે અને ભક્તો એનું પરિણામ પણ આપણને દેખાશે. બાકી શરૂઆતની ઘડીઓ બહુ કપરી હતી. કેવી હતી? આ સમાજને વિશ્વાસ નહોતો. શરૂઆતની કડીઓમાં આ સમાજને વિશ્વાસ નહોતો કે આ આપણા સંતો છે, આ પૂજ્યપાદ મહારાજની સાથે સદૈવને માટે રહેશે એવો વિશ્વાસ નહોતો. અને બીજી બાજુ ઓલી બાજુ તો કોઈ પગ મૂકવા દે મતા જ નહીં, એ તો એમ જ માનતા હતા આ દુશ્મન જ છે. એટલે બરાબર બે બાજુ જ ભી હતી, પણ મહારાજ એ કસોટીમાંથી માખણમાંથી મોળો કાઢે એમ બહાર કાઢે. અને ભક્તો આ નિર્માણ જે કર્યું છે, જો આપણને દેખાય મહિમા ક્યાં દેખાય? દાખલા તરીકે આપણા સંતો આપણી પાસે ઓછા છે, તેમ છતાંય આપણો જે ઉત્સવ થયો, ઉત્સવમાં લાખો લોકો ઉમટી પડ્યા. હમણાં બગસરા ઉત્સવ છે, લાખો લોકો ઉમટે છે, અને જ્યારે એને કામ સોંપવામાં આવે, સેવામાં જ્યારે જોડાય ત્યારે એક મેક દેહ તોડી નાખીને સેવા કરે છે, જ્યારે એ વસ્તુ નિર્માણ કરવા માટે આપણે જે ખર્ચ કરીએ એના કરતાં 10 ગણો અધિક ખર્ચ કર્યા પછી એને ફળશ્રુતિ નથી મળતી, એ જ વસ્તુ બતાવે છે કે અહીંયા જે આપણે વિશ્વાસનો પાયો મજબૂત કરી શક્યા છીએ એવો કોઈ કરી શક્યા નથી, અને એ જ મોક્ષનું કારણ છે. અહીંયા મહારાજ પણ એને જ મોક્ષનું કારણ બતાવે છે. મહારાજ કે આ વસ્તુ નિર્માણ થાય પછી એને ભગવાનના સંત કે ભક્તનો કદી અભાવ ન પ્રગટે, એને પછી ગમે એટલું દુખ્યું ને કઠણ વચન કહી અને એને વાસના વળગેલી હોય તો વાસનામાંથી એને બહાર કાઢી શકાય, અને વાસનામાંથી બહાર કાઢવા માટે જ વિશ્વાસ અતિ મહત્વનો છે. અને મહારાજ કે વિશ્વાસ જો ન હોય અને પોતે આત્મસત્તારૂપ જો ન બન્યો હોય તો સાધુનો અવગુણ આવે તેમાંથી એનું બહુ ભૂંડું થાય, માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણવો, અંતે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, આ આત્માની કોઈ જાત નથી અને કોઈ ભાત નથી. આ મેં તમને આગળ કીધું હતું ને અત્યારે કહું છું ભક્તો, ક્યારેક ક્યારેક હરિભક્તો ઊંચી જ્ઞાતિમાં જન્મ પ્રાપ્ત થયો હોય, બ્રાહ્મણ જ્ઞાતિમાં કે ક્ષત્રિય જ્ઞાતિમાં, તો મનમાં એમ લાગે કે અમે તો આમ છીએ એમ, અને કદાચ કોઈ નીચી જ્ઞાતિમાં જન્મ પ્રાપ્ત થયો તો મનમાં શુષ્કતા લાવે કે આપણને ભગવાન નીચી જ્ઞાતિમાં જન્મ આપ્યો. પણ મહારાજના પોતાના શબ્દો છે કે આત્મા બ્રાહ્મણ નથી ને આત્મા ક્ષત્રિય નથી ને આત્મા કણબી નથી, આત્મા કાંઈ છે જ નહીં, આત્મા તો આત્મા જ છે, કઈ જ્ઞાતિમાં જન્મ એની સાથે આત્માને કોઈ સંબંધ નથી, બ્રાહ્મણ જ્ઞાતિમાં કદાચ જન્મ હોય પણ ભગવાનનો ભક્ત નથી તો એની કોઈ વેલ્યુશન નથી, અને કદાચ હરિજન ભંગી જ્ઞાતિમાં જન્મ હોય પણ ભગવાનનો જો ભક્ત છે તો બ્રહ્મ આદિકને પૂજન કરવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય બને છે એમ હું નથી કહેતો. મહારાજે સ્વયં હરિગીતાની અંદર સ્પષ્ટ વાર્તા લખી છે મહારાજ કે ધર્મનિષ્ઠ જે ભક્ત છે એ પોસાય તે જ્ઞાતિમાં જન્મ્યો હોય પણ ધર્મનિષ્ઠેસ્તુ પુરુષા હીન જાતિ કુલો અપીવા બ્રહ્માદેવી પૂજ્યશ્ચ શ્લાઘનિશ્ચ જાયતે. મહારાજ કે હીન જ્ઞાતિમાં કેમ ન જન્મો પણ ભગવાનનો ભક્ત છે તો બ્રહ્માદિકને પૂજન કરવા યોગ્ય ને વંદન કરવા યોગ્ય ને વખાણવા યોગ્ય બને છે ભલે હીન જ્ઞાતિમાં જન્મ્યો હોય. એટલે એક વાત તો હૃદયમાંથી કાઢી જ નાખજો કે આપણે નીચી જ્ઞાતિમાં જન્મ્યા છીએ માટે આપણે નીચા છીએ, અને આપણી જે કેટેગરી હોવી જોઈએ એ બહુ નબળી છે, આ હૃદયમાંથી કાઢી નાખજો. અને કોઈ બ્રાહ્મણ કે ઊંચી જ્ઞાતિમાં જન્મ્યા હોય તો એ હૃદયમાંથી કાઢી નાખજો કે આપણે મોટા છીએ. મોટો એ છે જેને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ ગઈ, મોટો એ છે મહારાજની આજ્ઞામાં જે સારધાર વર્તવા માટે તૈયાર થયો, બસ એથી આ દુનિયામાં કોઈ મોટું નથી. અને મહારાજ પણ એ વાતને વારંવાર બિરદાવતા. મહારાજ કે તમે કદી એમ માનતા નહીં કોઈ રંગ છું. અરે ભૂમાનંદ સ્વામી પણ લખ્યું, બબ્બા બાજી જીતી ગયા જગમાં જે સત્સંગી થયા, જેણે કીધો કુસંગ ત્યાગ તે મનુષ્યના મોટા ભાગ પ્રગટ પ્રભુને શરણે રહ્યા. બબ્બા બાજી જીતી ગયા, જેને પ્રગટ પરમાત્માનો ઉપાસનાનો પાયો બંધાઈ ગયો, જેને પ્રગટ પરમાત્માની નિષ્ઠા બંધાણી છે એ પછી પોસાય તે જ્ઞાતિમાં જન્મ્યો હોય તોય પણ મહાન છે મહાન. અરે બ્રહ્માદિક પણ એના ચરણોમાં ઝૂકી પડે આટલી એની મહાનતા છે. માટે ભગવાનના ભક્તો કદી પણ પોતાની જાતને ન્યૂન ન સમજો. ભગવાન પ્રગટ ભગવાનના ઉપાસનાથી ભક્તની કેટલી મોટે પાવે. એક ગોંડલનો ઇતિહાસ તમને કહું. એક મુસ્લિમ ભક્ત હતા, શું નામ હતું, રવજી હતું કે રવજી કરીને મુસ્લિમ ભક્ત હતા ગોંડલમાં. મહારાજના ખરેખર એકાંતિક ભક્ત થયા. હવે મુસ્લિમ સત્સંગી થાય એટલે ઉપદ્રવ કેટલો થાય, જબરો ઉપદ્રવ થયો, નાત બારા મૂક્યા પણ સત્સંગ મૂક્યો નહીં. પછી એનો અંત સમય આવ્યો અને દેહ છૂટી ગયો, મહારાજ તને ધામમાં તેડી ગયા. પણ હરિભક્તો એ બધા ભેગા થઈ અને નાત બારા મૂકીને જુદા રહેતા હોય એના સંબંધીને જઈને કીધું કે આ રવજી એને દેહ મૂકી દીધો છે, એટલે હવે તમે આવો અને એની જે દેહની તમારી ક્રિયા થતી હોય તમારા ધર્મ પ્રમાણે કરો. તો કે હવે તો અમે રવજીને અડીએ નહીં, કે એ તો વટલાઈ ગયો છે, માટે તમારે જે કરવો એ કરો, બાકી અમે કોઈ આવવાના નથી. એટલે બધા હરિભક્તો ભેગા થયા. હરિભક્તોએ નક્કી કર્યું કે રવજી ભગતને લેવા એના કોઈ ન આવો, એ તો આપણો ભાઈ છે કારણ કે હરિભગત નાતે. તો પછી હવે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે જ એના દેહની બધી ક્રિયા કરવી, એટલે એના દેહને દફનાવ્યો નહીં અને રવજી ભગતના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો. અગ્નિ સંસ્કાર કરી હરિભક્તો તો બધા આવતા રહ્યા, પણ જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો ને એની બાજુમાં વડલાનું મોટું વૃક્ષ હતું, એના ઉપર હજારો ભૂતાવળ રહેતી હતી. એમાંથી જ્યારે અગ્નિ સંસ્કાર થયો ત્યારે અર્ધિક ભૂતાવળ પોતાનો આહાર ખોરાક પ્રાપ્ત કરવા માટે આમ તેમ ભટકવા ગયેલી, અર્ધિક ભૂતાવળ ત્યાં હતી. પણ આ બધા અગ્નિ સંસ્કાર કરીને પાછા આવતા રહ્યા, પણ રવજી ભગતના દેહને જે અગ્નિ આપ્યો એથી ધુમાડો નીકળીને જે આકાશમાં ગયો એ વડલાના વૃક્ષ ઉપરથી પ્રસાર થઈ ગયો અને પ્રણામ એ સરજાણું રવજી ભગતના દેહનો ધુમાડો જેટલી ભૂતાવળ નડ્યો એ તમામ ભૂતાવળ દેહના દેહને ભૂતના દેહને મૂકી મૂકી અને મુક્તિપદને પામીને બદ્રિકાશ્રમમાં જતા રહ્યા. સાંજ પડે એટલે બાકીની બધી ભૂતાવળ પાછી આવી. આવીને જોયું તો એકે ભૂત ન મળે. ઓલા બધા વિચાર કરો માટે આ બધી ભૂતાવળ ગઈ ક્યાં? આટલી બધી ભૂતાવળ હતી એકે ભૂતાવળ નહીં, આ ગઈ ક્યાં? ત્યારે એક કોક દૂર અભાગ્યો બેઠો હશે ને, એ ભૂતે કીધું કે ઓલો ઓલો ઓલી જે રાખ પડી છે ને કે રાખ, એના એમાંથી ધુમાડો નીકળતો હતો અને હું જોતો હતો ધુમાડો જેને અડે એના શરીર બદલાઈ જતા હતા, બીજી રીતના થઈ જતા હતા અને પછી ક્યાંક જતા રહેતા હતા, એમ બધી ભૂતાવળ જતી રહી. એટલે મારું મને એમ કહે છે કે બધી ભૂતાવળનો મોક્ષ થઈ ગયો છે. જેટલા બહાર ફરવા ગયા હતા ને એને પ્રસાદતાપ થયો, કહો આપણે અભાગી, આપણે આજ જો રહ્યા હોત તો આપણું કામ થઈ જાત અને આપણો પણ મોક્ષ થઈ જાત. ભૂતની આવર્દે 1000 વર્ષની હોય, કેટલી 1000 વર્ષની, ઓહો કામ થઈ જાત, 1000 વર્ષોથી દુઃખ ભોગવવાના, ખાવાની વિષ્ઠા, પીવાનું મૂતર, આહા કામ થઈ જાત હોત તો આજ આપણો મોક્ષ થઈ જાત, બહુ શોક કરવા માંડ્યા. ત્યારે પહેલાં ભૂતે એમ કહ્યું કે આપણે બધાએ ટ્રાય કરીએ, આમાંથી જ ધુમાડો નીકળ્યો હતો અને ધુમાડો અડતાની સાથે મુક્તિ થઈ ગઈ તો રાખ તો એ જ પડીશ ને, કે આપણે બધા એમાં આળોટી, કદાચ આપણા ભાગ ખુલે અને આપણું કામ થઈ જાય. એમ વિચાર કરી અને બાકીની તમામ ભૂતાવળ એમાં આળોટી. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે આળોટતાની સાથે તમામ ભૂતાવળના પણ દેહ છૂટ્યા છે, દિવ્ય રૂપ ધારણ કરીને બદ્રિકાશ્રમમાં પહોંચી ગયા. ભક્તજનો આ મહાનતા પ્રગટના ઉપાસકની છે. માટે કદી એવું મનમાં ન માનો કે હું આ જ્ઞાતિમાં જન્મ્યો છું કે આ જ્ઞાતિમાં જન્મ્યો છું એથી મારી મહાનતા છે અથવા તો મારી ઓછી મહાનતા, કદી ન માનો. અને બહુ તમને સ્પષ્ટ કહું છું કે ભગવાનના ખરેખરા સંત કે ખરેખરા ભક્તના હૃદયમાં ક્યારેય પણ અભક્તનું સ્થાન હોય ન શકે, અને હોય તો એ ખરો ભક્ત ન હોય, ખરો સંત ન હોય. ભગવાનના ખરેખરા ભક્ત કે સંતના હૃદયમાં તો ભક્તનું સ્થાન જ હોઈ શકે. એ પછી અમીર હોય તોય ભલે, કદાચ રંક જેવી ગરીબ સ્થિતિ હોય તોય ભલે, ભગવાનનો ભક્ત એ હૃદયનો શણગાર હોય. અને તમને પણ કહું છું કે ભગવાનના ભક્તને હૃદયનો શણગાર માની જિંદગી જીવજો. ક્યારેક ભગવાનનો ભક્ત કોઈ તકલીફમાં હોય તો પોતાની તકલીફ માની તકલીફમાંથી બહાર નીકળે એવો પ્રયાસ કરજો, મહારાજ પૂર્ણ રાજી થશે. એ મમત્વથી, એ ભાવનાથી જોડાણ કરજો તો સત્સંગમાં જે પગ મૂક્યો છે એ સાર્થક થશે અને મોજ આખી મહાલૌકિક આવશે. મહારાજે બહુ અદ્ભુત વાત બતાવી રહ્યા છે. મહારાજ કે આત્મરૂપ બન્યા વિને આ વસ્તુ નિર્માણ નહીં થઈ શકે. ભગવાનના ભક્તની સાથે પ્રેમ જો કરવો હોય, એની સાથે જો પ્રેમ કરો છો તો આત્મરૂપ બનશો તો જ કરી શકશો. દેહરૂપ બનશો તો ભગવાનના ભક્તમાં પ્રેમ નહીં થાય, દેહના સંબંધીમાં પ્રેમ થાય. કારણ કે દેહરૂપ છે એટલે દેહને જેની સાથે સંબંધ એને આ રીત થાય. આત્મારૂપ બન જ્યારે બનશું ત્યારે આત્માને જેની સાથે સંબંધ છે એની સાથે સંબંધ બંધાશે. માટે મહારાજ કે આત્મારૂપ બનવું એમ. અને મહારાજ કે આત્મારૂપ જ્યારે બને ત્યારે એને વાત સ્પષ્ટ થઈ જાય છે કે આત્મા તો બહુ અનેરો છે, કોઈનો બાપ પણ નથી ને કોઈનો દીકરો પણ નથી અને એની કોઈ જાત નથી એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે. આત્મા મહાપ્રકાશમાન, મહાન તેજસ્વી છે અને જાણપણે યુક્ત છે. જાણપણે યુક્ત એટલે આત્મા શરીરની અંદર થતી તમામ ક્રિયાને જાણી શકે છે, જાણપણાયુક્ત છે. બીજા નંબરમાં કાર્ય અકાર્ય, કાર્ય અને અકાર્ય એનું એને જ્ઞાન છે. આ કરાય અને આ ન કરાય એનું એને જ્ઞાન છે. તો આપણા મનમાં એમ થશે જાણપણું છે અને જ્ઞાન છે તોય સારું કરે છે અને નબળું કરે છે, તો નબળું કેમ કરે છે? તો એનું કારણ એ છે એને જાણપણું તો છે પણ અયોગ્ય કાર્ય એટલા માટે થાય છે કે એનો જેને જેની સાથે સંબંધ છે એ બધો કુસંગ છે. અને નિત્ય સંબંધ કોને આરે છે? કુસંગને આરે છે. કુસંગને આરે નિત્ય સંબંધ હોવાને કારણે એને જજમેન્ટ વ્યવસ્થિત કુસંગ લેવા દેતું નથી. આપણા મનમાં તે કુસંગ કોણ? તો આંખ કુસંગી, કાન કુસંગી, જીભ કુસંગી, ચામડી કુસંગી, બધું કુસંગ, આખું શરીર કુસંગ. એ શરીરની મધ્યને રહેવાનું છે એટલે એનો નિત્ય સંબંધ હોવાને કારણે એ બધા માયક છે એટલે આને માયા બાજુ ખેંચી જાય છે. યોગ્ય જજમેન્ટ એને લેવા દેતા નથી એટલે જાણ તો હોવા છતાંય પણ એનાથી અકાર્ય થાય છે. તો પછી એની પાસે યોગ્ય કાર્ય કરવા હોય તો શું કરવું પડે? મહારાજ કહે તો એને સત્સંગ કરી ઇન્દ્રિયો અંતસ્કરણને પણ સત્સંગના રંગથી રંગવા પડે. ઇન્દ્રિયો અંતકરણ સત્સંગના રંગથી રંગાઈ જાય તો ઓટોમેટિક દેહભાવ ટળવા માંડે, દેહભાવ ટળતા ટળતા આત્મારૂપ બનવા માંડે. પછી જેમ જીવાત્મા નિર્ણય લે એમ જ થાય. ઇન્દ્રિયો અંતકરણ કોઈનો નિર્ણય પછી ચાલી શકે નહીં. મહારાજ કે આત્મા તો આવો સમર્થ જાણપણ યુક્ત છે અને તે અગ્નિની જ્વાલા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં અને કીડી હોય ને તેની આગળ આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે, માટે આત્મા તે જાણ પણ યુક્ત છે. મહારાજ કહે અમે સૂર્યની અગ્નિની ઉપમા આપી, એ તો એનો પ્રકાશ એની સામર્થ્યની જીવાત્માની ઉપમા આપી છે કે જીવાત્મા પણ એવો પ્રકાશમાન અને તેજસ્વી છે પણ જળ નથી એમ પાછો ચૈતન્યવંત છે. જેમ કીડીને અડે અને કીડી હાલી હાલે ચાલે એમ જીવાત્માને કોઈ પણ માધ્યમનો યોગ થાય તો એ પ્રમાણે નિર્ણય લેવા માટે સમર્થ છે, એમ ચેતનવંતો છે, જળ આત્મા નથી. અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને આત્મા અનેક યોનિને પામ્યો છે અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવે જીવ પોતાનું માતાનું દૂધ ધાયો છે. આ જરા શોક કરે જેવી વાત આવી. શું કીધું? જેટલું સમુદ્રમાં પાણી છે કેટલું છે? 2 ગેલન નહીં હોય? કેટલું છે? આખો ટાંકો ભરાઈ જાય. જેટલું સમુદ્રમાં પાણી છે મહારાજ કે એટલું જીવાત્મા એની માનું દૂધ થયો છે. વિચારો તો ખરા, તોય કોઈ દી સેટિંગનું આવ્યું, બોલો અપસેટ જ રહ્યો. આટલા બધા જન્મ લીધા, આ શબ્દો પર અરરાટી થઈ જઈ જો ત્યારે મોક્ષને માર્ગે હલાય. બાકી સાંભળે રાખીએ, આ એવું આવ્યું હતું કાક તો પત્યું, અરરાટી થઈ જાય. આહા શું વાત છે, ગજુબી કહેવાય ને. સમુદ્રમાં પાણી એટલું માનું દૂધ થયું, આટલા બધા જન્મ લીધા તો મોક્ષ ન થયો અત્યાર સુધી? ખળભળાટ મચી જાય અંતસ્કરણની અંદર, તો જીવાત્મા જાગી જાય અને જાગી જાય તો કામ થઈ જાય. આ જીવાત્માને જગાડવાની જરૂર છે. બાકી શક્તિ તો પછી ગજબની છે, એક ફેર જાગી જવો જોઈએ. કોકો ગાડીઓ નથી આવતી, મળે ઉપડે જ નહીં, ઉપડે જ નહીં. પેલા આ શિયાળામાં છે ને મશીનો બેસી જાય હવારના પહોરમાં, ઉપડો તમે ગમે એમ કરો ને તો મળે ઉપડે જ નહીં. કાકડો કરે, અગ્નિ મૂકે અને તપે, પછી ઉપડે. ઉપડે પછી કાંઈ ચિંતા નથી, ઉપાડવું કઠણ છે, ઉપાડવામાં તો હા હા ચડાવી દે. તે મોક્ષની બાબત આવી જ છે. જીવાત્માને અરરાટી ઉપડતી નથી, અરરાટી ઉપડી જાય અને જો જીવાત્મા જાગી જાય પાછળ તો બધું ક્લિયર જ છે, કારણ કે પોતે સ્વયં સક્ષમ છે. પછી તો આત્મા પોતે સ્વયં સક્ષમ છે. જેવી રીતે ગાડી બંધ પડી જાય, ઉપડતી ન હોય તો પેસેન્જરે નીચે ઉતરી અને ધક્કા મારીને ચાલુ કરવી પડે, બસ ચાલુ જ કરવાની, પછી ભલે ને પેસેન્જર હોય તો અંદર બેસી જાય. પછી ગાડી પોતે પોતાનું વજન તો ઉપાડી જાય, પેસેન્જર અંદર બેસી જાય અને હતું ઉપાડી જાય. એમ જીવાત્મા એકવાર જાગી જાય તો પોતે તો માયા થકી પર થઈ જાય પણ જાગેલો આત્મા અનેકને પાર ઉપાડી જાય, અનેકને પાર ઉતારી દે. પણ જાગવો જોઈએ. બસ મહારાજ અદ્ભુત વાત અહીંયા બતાવે છે. મહારાજ કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માનું દૂધ થાય, આટલા બધા જન્મ જીવી લીધા છે તો હજી હરખું આવ્યું નથી. હવે થાય છે કે છેલ્લો જન્મ કરો છો એમ થાય છે? એમ લાગે છે કે આ ફેરી મહારાજ આપણને છેલ્લો જન્મ કરવા માટે મોકલે એવું લાગે છે, કે એમ જ લાગે છે કે ના ખેતી કરવા હાટું જ મોકલ્યા હતા પણ ખેતી હરખું ના આવ્યું એટલે હીરા મૈયા ગયા, કેમ થાય છે? જો એમ લાગશે છેલ્લો જન્મ કરવા માટે મહારાજ મોકલ્યા છે તો કામ થઈ જાય. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણો છે તો પણ મર્યો નથી, જેવો છે તેવો ને તેવો છે. અને અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપ માનતો હતો ત્યારે પણ ન મર્યો હતો, હવે આપણે એનું જ્ઞાન થયું. અજ્ઞાન અવસ્થા હતી, આવ દેહરૂપ પડતો હતો, દેહના સુખને જ પોતાનું સુખ માનતો, ત્યારે ન મર્યો. તો હવે તો ખબર પડી કે દેહનું સુખ એ મારું સુખ નહીં, તે આત્માનું સુખ એ મારું સુખ, તે હવે મરે છે નો. ત્યારે તો એ કેમ મરશે? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું, આવી રીતે આત્માના સ્વરૂપને સમજવું, હવે ભગવાનના સ્વરૂપને કેમ સમજવું એ વાત બતાવે છે. ભગવાનના ભક્તને માયા થકી પર થવું હોય તો 2 વાત સમજવી જોઈએ. કઈ? એક તો પોતાને આત્મનિષ્ઠારૂપ વર્તવું જોઈએ, આત્મરૂપ વર્તવું જોઈએ, આત્માનો મહિમા સમજવો જોઈએ. બીજો પરમાત્માનો મહિમા સમજવો જોઈએ. એમાં આત્માનો મહિમા આવી ગયો, હવે આવે છે પરમાત્માનો મહિમા. અને ભગવાનનું મહાત્મ્ય કેમ જાણવું? તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે, અને જે બ્રહ્માંડને રાજાથી રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી. તે કહ્યું છે જે દુપતય એવ તેન યયુરંત મનંતયા ત્વમપી યદંતરાડ્ય નીચયા નનુ સાવરણા. અને તે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ શિવ હોય તથા સાત દીપ સાત સમુદ્ર મેરુ લોકાલોક આદિ પર્વત તેને યુક્ત પૃથ્વીની રચના હોય તથા ચૌદ લોકની રચના હોય તથા અષ્ટાવરણની રચના હોય ઇત્યાદિ સામગ્રી સહિત જે અનેક બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે. જો તમને ખબર એમ થતું હતું કે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશને સરપંચને સ્થાને મૂક્યા એટલે વધારે જરાક એને નબળું કહી દીધું, પણ મહારાજ અત્યારે મૂક્યા એટલે હવે જરાય વાંધો નથી થતો. જો મહારાજ કીધું કે ભગવાન કેવા છે તો અનંત કરોડો બ્રહ્માંડના માલિક છે, જે બ્રહ્માંડોની ગણતરી ન આવે. બોલો કેવા ભગવાન છે? બ્રહ્માંડોની ગણતરી ન આવે. અને એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય તે તો એટલે હોય એટલે રાજા એના એના સરપંચ તરીકે છે. એક એક બ્રહ્માંડની અંદર સાત દીપ ને સાત સમુદ્ર ને મેરુ વગેરે વગેરે બધા જ બ્રહ્માંડની અંદર છે. અને તમામ બ્રહ્માંડના રાજા કોઈ હોય તો એ કોણ છે? ભગવાન છે. ભગવાન ચક્રવર્તી રાજા છે. અને જેમાં પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તેને અને તે રાજાના જે ગામડા તે તો ગણાવ્યા હોય તો પણ તેની કેટલી મોટે જાણવામાં આવે છે. અહીંયા ચક્રવર્તી રાજા હોય એની કેટલી બધી મહાનતા કહેવાય, નહીં તો એના ગામડા તો ઘણા એવા હોય, ભલે કદાચ લાખ ગામ હોય પણ તો ગણતરી થાય લાખ ગામ છે. હાલો ભાઈ એની પાસે જ્યારે ભગવાન કેવા છે? એના ગામડા ગણી હગા એમ જ નથી, અને એના ગામડા પાછા મોટા છે. કેવડા મોટા છે? એક બ્રહ્માંડનું એક ગામ. કેવડા ગામડા છે? એક બ્રહ્માંડનું એક ગામ. પછી બ્રહ્માંડ કેવડું છે? આ મૃત્યુલોક આ નીચે અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળ, ઉપર ભોરલોક સ્વર્ગલોક જનલોક તપલોક મહરલોક અને સત્યલોક, ચૌદ લોકનું એક બ્રહ્માંડ માને ચૌદ લોકનું એક ગામડું થાય. એવા ગામડાની પાછી ગણતરી ન થાય એવડા મોટા ભગવાન છે. અને ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગણતી નથી, માટે ભગવાનની તો બહુ જ મોટપ છે. અને તે બ્રહ્માંડ વિશે આ જીવ છે તે ભગવાનને આગળ શા લેખામાં છે? હવે આપણે જેટલી આપણી મોટપ ગાવી એટલી ગાવલ્યો. એવડા મોટા ભગવાન છે એની સામે આપણે છીએ, તે આપણી મોટપ અને ભગવાનની મોટપ એનો તાલાવેળો કે મળે એમ છે? ભગવાન આગળ આ જીવનું શું લેખું છે? કાંઈ નથી, અતિ તુચ્છ છે. અને તે ભગવાને એ બ્રહ્માંડને વિશે પંચ વિશે સંબંધિત સુખ જીવોને આપ્યું છે તે શું કેવું છે? તો એ સુખને સારું કેટલાક પોતાના માથા કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે. ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે. અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થને આશ્રીને રહ્યું છે તથા પૃથક પૃથક છે. અને જે ભગવાન છે તે તો સર્વે સુખ માત્રના રાશિ છે, ને એ ભગવાન સંબંધી સુખ છે તે અવિનાશી છે ને મહાલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્યગ્રસ્ત હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય ને તે જમીને ઉચ્ચિષ્ટ કાંઈક બટકુક રોટલો વધે તે કૂતરા નાખે ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચ વિશે સંબંધી સુખ આપ્યું છે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, ને પોતાને વિશે જે સુખ છે તે તો મહાઅલૌકિક અને મોટું છે. મહારાજે પણ કેવી ઉપમા આપી જો. મહારાજ કે આ પંચ વિશેનું સુખ એ કેવું છે? તો કે ધનાઢ્ય માણસ જમી રહે અને પછી કાંઈક વધ્યું એ વધેલું ગટરમાં નાખી દે કે કૂતરાને નાખે, એ કેવું કહેવાય? એમ ભગવાનનું જે સુખ એ તો ધનાઢ્ય માણસ ભોજન કરતો એવું છે. અને પંચ વિષયના સુખની અંદર જે જીવાત્મા સુખ માને છે એ સુખ તો કેવું છે? તો કૂતરાને નાખેલા બટકુક રોટલા જેવું છે. એ પછી અહીંયાથી લઈને શેક પ્રકૃતિ પુરુષ સુધીનું સુખ એ ભગવાનના સુખને આગળ કૂતરાને નાખેલા બટકુ રોટલા જેવું જ છે. પછી બ્રહ્માનું સુખ હોય તોય ભલે, અને કોઈ પણનું સુખ હોય તો એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમામના સુખ ભગવાનના સુખ આગળ તો આવાજ છે. અને વળી સુષુપ્તિ અવસ્થાની વિશે જીવને ભગવાન મોટું સુખ પમાડે છે. તે ગમે તેવી વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખ્યો થઈ જાય. અને વળી ભગવાનના ચરણકમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક, સનકાદિક, નવ યોગેશ્વર એવા એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચડાવે છે ને માનને મૂકીને એ ભગવાન નિરંતર ભક્તિ કર્યા કરે છે. આ બધાએ આ ભગવાનને આગળ હાથ જોડીને ઊભા રહે છે અને એને રાજી કરવા માટે મસ્તક નમાવીને એની સેવામાં હાજર રહે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ને તેમાં કેવું ડહાપણ કર્યું છે જે જુઓ ને, માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે. અને માણસના અંગમાંથી કોઈકનું અંગ ભંગ થઈ ગયું હોય ને ગમે તેવો ડાયો હોય તો પણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય ઇત્યાદિ અનેક કળા ભગવાનમાં રહી છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સારે પદાર્થમાં વૈરાગ થાય છે ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે. ભગવાન કેવી વિચિત્ર સૃષ્ટિ રચના કરી, માણસમાંથી માણસ થાય, ઝાડમાંથી ઝાડ થાય, પશુમાંથી પશુ થાય. આમ આમ ભગવાનની મહત્તાનો વિચાર કરતા આવડે ને તો બધે જ જડે. જો સાયન્સ આટલું બધું આગળ વધ્યું, કેટલું બધું સાયન્સ આગળ ગયું, પણ હજી કોઈકને બ્લડ ચડાવવું હોય તો કોકનું બ્લડ લેવું પડે, સમજાય? બ્લડ કોઈને ખૂટતું હોય ને બ્લડ ચડાવવું હોય તો હજી સાયન્સ નવું બ્લડ શોધી શક્યું નથી, હજી સાયન્સ નવું દૂધ શોધી શક્યું નથી, હજી સાયન્સ નવું ઘી શોધી શક્યું નથી. આ શોધ્યું પેલું વેજીટેબલ ડાલડા, તે માણસ ખાય તો માંદો પડે, પણ શુદ્ધ ઘી હજી શોધી શક્યું નથી. જ્યારે ભગવાનની ફેક્ટરી કેવી છે, રાડા ખાય અને દૂધ થાય, જોવો તો ખરા. સાયન્સ ને તો સાયન્સ કેટલું બધું આમ સૂક્ષ્મ દ્રષ્ટિ સુધી પહોંચ્યું છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને શોધી કાઢી શકે છે, પોતાની લેબોરેટરીમાં એને પોહાવી લેબોરેટરી બનાવે અને આ સાટીને કાપીને લઈ જાય, એમાંથી એક ટીપું લોહી દેખાડી દીધું, ખાચા લ્યો, એમાં એક ટીપું લોહી નથી દેખાતું, સમજાય? એ સાટીમાં એક ટીપું લોહી નથી દેખાતું, પણ ઠાકોરજીની ફેક્ટરીમાં ખબર નહીં કઈ રીતના યંત્રો અંદર ગોઠવા છે કે એને પશુ ખાય અને એ કાચા મટીરિયલમાંથી તૈયાર મટીરિયલ થાય ને એ લોહી બની જાય અને એમાંથી દૂધ બને. નહીં તો લોહીમાંથી દૂધ બને સાયન્સ નથી બનાવી શકતું. આ જ્યારે વિચાર જીવાત્મા અને પરમાત્મા પ્રત્યે પ્રેરાય ત્યારે ભગવાનની મહત્તા સમજાય છે. નહીં તો ભલે મોટી મોટી ફેક્ટરીઓ ગોતી, એમાં કાંઈ ના નથી, મોટી જબર ફેક્ટરીઓ સાયન્સે તૈયાર કરી છે, પણ તમે એનું રેડી મટીરિયલ જોવો ને તો લો મટીરિયલનું એવું જ હોય, સમજાય? પારા હોય તેમાંથી પાઇપ તૈયાર થાય પ્લાસ્ટિકની, અંદર કાંકરા નાખીને પ્લાસ્ટિકની પાઇપો તૈયાર કરે, લ્યો, પારા પ્લાસ્ટિકના જ હોય, એમાંથી જરાક ફેરફાર કરીને પાઇપ ગોળ થાય, એ કરી શકે. જ્યારે ભગવાનની ફેક્ટરીમાં તો કાંકરા નાખીને પાઇપો નીકળે, બોલો, કાંકરા નાખીને પાઇપો નીકળે, અરે ઓલા ભૂંડા તો કાદવ ખાઈને લોહી થાય, બોલો, ગજબ નથી કરી. આ વસ્તુ જ્યારે જાણવામાં આવે ત્યારે ભગવાનનો જીવાત્માને મહિમા સમજાય, કહો ભગવાન ગજબ છે, અને ભગવાનમાં પ્રીતિ થાય છે ને અન્ય જગ્યાએથી વૈરાગ પ્રગટ થાય છે. અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન, એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધી સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય, એ ન જ બંધાય પણ કદાચ બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં, તેને તોડીને નીકળે જ રહે છે. આ આત્માનો મહિમા અને આ પરમાત્માનું જ્ઞાન, આ બે થઈ ગયું હોય એ કોઈ દી માયામાં બંધાય નહીં. અને કદાચ બંધાણો એવું લાગતું હોય તો સ્વામી વાતમ લખ્યું ને, જળ કાતરની માછલી કોઈ દી ઝાડમાં આવે નહીં, બહુ હોશિયાર, આગળ એને કાતર જેવી પેલી ધારો હોય મોઢા પાસે, એટલે કોઈ દી ઝાડમાં આવે નહીં. અને કદાચ આવી ગઈ હોય ભૂલમાંય, માનો કે આવી ગઈ હોય તો ઝાડને કાપી નાખી પોતે તો બહાર નીકળી જાય, પણ ઝાડમાં પુરાઈ ગયેલા બીજા કંઈક માછલાને બહાર કાઢી નાખે. મહારાજ કે આવું જ્ઞાન જેને થઈ ગયું હોય એ કદી પણ માયાની ઝાડમાં આવે નહીં, અને આવ્યું એવું જણાતું હોય તો બંધનમાં રહે નહીં, સ્વયં નીકળી જાય, અનેકને બહાર કાઢી નાખે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાંથી શું કહેવું? મહારાજ કે વિષયમાં ક્યારેક આવી ગયો ને બંધાઈ ગયો એ આ જ્ઞાનથી બહાર નીકળે જાય તો વિષયમાં બંધાણો જ નથી, એની તો વાતે શું કરી. માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો, વેગ લગાડી દેવો. કેવો? હું આત્મા છું, મને મળે આજે ભગવાન, નિશ્ચય પરમાત્મા છે. જેમ કોઈક શરીરને આકરો માણસ હોય અને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાખ્યો હોય, તો તેની તેને બહુ દાજ થાય, અને દાજ થતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે, ને વળી ભાઈને મારી નાખે, ને વળી બાયડીને લઈ જાય, ને વળી માને લઈને મુસલમાનને આપે, ને વળી ગામ ગ્રાસ લૂંટી લે, એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાજ થાય, ને જાગ્રત સ્વપ્નમાં સર્વે કાળે અને એ વાતનો જ આલોચ રહે, તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય. નિરંતર આલોચ રહે ઓલે એને કેવું વેર બંધાણ હોય, બાપને મેન નાખ્યો, માને કોઈક નાખી દીધી હોય, અને પાછું પોતે સુજુ ફોસવે સમજ્યા, એને કેટલું બધું વેર બંધાઈ જાય. અને ત્રણેય અવસ્થામાં એને આલોચ લાગે ને કે ક્યારે એનો વેર લઉં, ક્યારે એના ભૂકા કાઢું, એમ મહારાજ કે એવો આલોચ જ્યારે લાગી જાય જીવાત્માને પરમાત્મા પામવાનો અને આત્મા સુખનો, ત્યારે મહારાજ કે એ જ્ઞાન સિદ્ધ થાય છે. અને એને ગમે તેવો આપતકાળ પડે તો તેને વિશે એને એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણે ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રજીને પીવાડી, ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વ એની મેળે દેહથી બહાર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય, તેની ઇન્દ્રિયોની વિષય ભોગની ઈચ્છા રહે છે, એ શલ્ય છે, તે સર્વ નીકળી જાય. કેતાય વિષય ભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એ ભગવાનમાં વળગે. મહારાજ કે આ જ્ઞાન જેને થાય એની સ્થિતિ કેવી થાય? તો કે રામચંદ્રજી ભગવાનને શૈલ્ય વાગ્યા હતા, અને પછી વિશલ્યકરણી નામની ઔષધિને જ્યારે પાય ત્યારે શૈલ્ય બધા નીકળી ગયા. એમ આવું જ્ઞાન થતાની સાથે વિષયરૂપી શૈલ્ય જે વાગે બધાય શરીરમાંથી બહાર નીકળી જાય. આમાં લખાણમાં કંઈક ભૂલ નથી લાગતી તમને? રામચંદ્રજી ભગવાનને શૈલ્ય વાગ્યા, કોને વાગ્યા હતા? આ જે વાત છે ને એ હકીકત છે, રામચંદ્રજી ભગવાનને શૈલ્ય વાગ્યા હતા. પણ આ વાતની લોકોને બહુ ખ્યાલ નથી, એનું કારણ એવું છે કારણ કે આ કથા તુલસીકૃત રામાયણમાં નથી લખાણી, આ કથા વાલ્મીકી રામાયણની અંદર લખાયેલી છે કે રામચંદ્રજી ભગવાનને શૈલ્ય વાગ્યા હતા. શૈલ્ય એટલે બાણ. લક્ષ્મણજીને બાણ નહોતા વાગ્યા, એને શું વાગ્યું તો? હે, સાંગ વાગી હતી. અને એને વિશલ્યકરણી નામની ઔષધિ નહોતી લાવ્યા. કઈ લાવ્યા હતા? હે, સંજીવની ઔષધિ હતી. એટલે આ વસ્તુ હકીકત છે, રામચંદ્રજી ભગવાનની જ વાત છે. મહારાજ કે એને જેમ બાણ વાગ્યા હતા, વિશલ્યકરણી નામની ઔષધિ પાય ને બાણ જેમ બહાર નીકળી ગયા, એમ વિષયરૂપી બાણ વાગ્યા હોય પણ આ રૂપી, કયું હમણાં કીધું, આત્માને પરમાત્મા રૂપી જે જ્ઞાન છે, જ્ઞાનરૂપી વિશલ્યકરણી ઔષધિ પાવામાં આવે તો એના જીવનમાંથી વિષયરૂપી બાણ બહાર નીકળી જાય. અને સત્સંગી પણ એને જ કહીએ, લ્યો એને સત્સંગી કહેવાય. લ્યો કે દાડાને મેં સત્સંગી સત્સંગી મીંડ્યા હતા, આજ મારે સત્સંગીનો છેલ્લા વચનામૃતમાં અર્થ કર્યો, આને સત્સંગી કહેવાય. લ્યો જેના વિષયરૂપી બાણ બહાર નીકળી ગયા છે એને સત્સંગી જાણવા. કેમ? જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન, તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગે રગમાં પ્રવર્તી જાય, અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે ત્યારે તેને તે કાનની બહાર જ નીકળી જાય. આ પાસે દૈવીને મહારાજ કે આ પડે, આસુરીને આ પડે નહીં, અને અમારી મથે નહીં, પણ હૃદયમાં ઉતરે નહીં. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય, તેના પેટમાં રહે જ નહીં, વમન થઈ જાય, ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય, તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહીં, ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તે શ્વાન જેવો જે આસુરી જીવ, તેના હૃદયમાં તો વાત પેસે જ નહીં. શ્વાન જેવો જે જીવ હોય, આસુરી જીવ ટૂંકમાં, એની પાસે આ જ્ઞાનની વાત કરવી નહીં, એને હાય નહીં પડે. ને માણસ જેવો જે દૈવી જેવો, તેના હૃદયમાં ઉતરે ને રગરગમાં વ્યાપી જાય, રગરગમાં વ્યાપી જાય માને આ પ્રમાણે કરવા માટે એ મંડી પણ પડે. અને વળી જે ભગવાન છે તે જેવા તો એક જ છે, ભગવાન જેવા ભગવાન એક જ છે. અને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. ઘણા બધાએ ભગવાનનું ભજન કરીને સાધર્મ્યપણાને પામ્યા. સાધર્મ્ય એટલે પરમાત્માનું સાનિધ્ય અને પ્રાપ્ત થયું, ભગવાન શ્રીકૃષ્ણ રૂપ ઐશ્વર્ય બધું જ પ્રાપ્ત થયું, પરંતુ તેમ છતાંય ભગવાન ભગવાન છે અને ભક્ત ભક્ત છે. ને જો એ ભગવાન જેવા થાય તો ભગવાન ઘણા થાય. જો જીવાત્મા ભજન કરીને ભગવાન થઈ જતો હોય તો ભગવાનનો પાછો શું થઈ જાય? રાફલો ફાટી જાય. ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ? જે એક ભગવાન કહેશે જે હું જગતની ઉત્પત્તિ કરીશ, ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ, ને બીજો કહેશે હું નહીં કરું. ઉપાયથી થાય ને એમ, એક ભગવાન ક્યાં લઈ જાઓ છો ને બીજો કે નથી લઈ જાઓ, એક ઉપર ખેંચે એક નીચે ખેંચે, ત્રિશંકુ જેવી દિશા થાય. અને એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ, ને બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ, એવી સ્થિતિ ન રહે, એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓ ને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વે ક્રિયાની પ્રવૃત્તિ થાય. અદલ એટલે દાસત્વ ભાવથી. જો ને જગતમાં ગમે એટલો માણસ નાસ્તિક હોય, ભગવાનને ઠામકો ન માનતો હોય, પણ જિંદગીમાં ભગવાન એક દાડો એવો દેખાડે, હાથ જોડાઈ દેવો કે ના ભાઈ ભગવાન જેવું તો કાંક છે, લાચાર છું, ભગવાન આમાંથી બચાવ થાય. એ કેવું અદલ પ્રમાણે ચાલે છે, એનું કારણ શું? ભગવાન એક છે અને એક જ ઠેરાવ કરવામાં આવે છે, અનેક ઠેરાવ થતા નથી. પણ તલભાર પણ ફેર પડતો નથી, માટે સર્વે ક્રિયાના પ્રવર્તનારા ને સર્વના સ્વામી એક જ ભગવાન છે, તથા ભગવાન સંજ્ઞાથી બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. મને ભગવાન જેવો બીજો થાય એવું પણ જણાતું નથી, એની સાથે હરીફાઈ થાય એવું પણ જણાતું નથી. અટલ બિહારી વાજપેયી ને મનમોહનને દેસાઈજીને હરીફાઈ થાય કદાચ, પણ મનમોહનસિંહને પણ ભગવાન હારી બીજા કોઈને હરીફાઈ થાય એવું જણાતું નથી. જો કે આ લોકમાં કોક કોક કરે છે, પણ ખરા ટાણે હાલવાની નથી. માટે ભગવાન તે એક જ છે, પણ બીજો એ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરીએ તે થોડીક છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે તે ડાયો હોય તેને સમજાય, પણ બીજાને સમજાય નહીં. ડાયો હોય એને વાતનું રહસ્ય સમજાય. શું સમજાય? ભગવાન એક જ પુરુષોત્તમ નારાયણ છે, ને એનો પ્રગટ મને આશ્રય થયો છે, આ ડાહ્યાને સમજાય. અને આટલી વાત સમજીને જેણે દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને ડરતા હોય તેનો સંગ રાખો, આ વાતની પછી દ્રઢતા હોય આવો ભગવાનનો મહિમા સમજતો એનો સંગ રાખો, તો એને આ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય. અને વાત અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિને કલ્પનાએ કરી નથી કરતા, તથા સીધા જણાવવા સૌ નથી કરતા, આ તો અમારી અજમાવેલી વાત છે. મહારાજ કે આ કાંઈ અમને તમે વધારે મોટા ગણો એટલે કાંઈ કરતા નથી, પણ હકીકત અમારા માટેની આ વાત છે. માને મહારાજ કે હકીકત છે, આમાં કાંઈ અમારી સિદ્ધાઈ વધે, અમારી મોટપ વધે, અથવા તમને ઘણા લોકો માને એટલા માટે કરીએ છીએ એમ વાત નથી. ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ, કેમ જે અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે, તથા પંચ વિષયનો ભારે યોગ છે, તથા સુરત અમદાવાદ વડોદરા વડતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે, એટલે છેલ્લે છેલ્લે સુરતને સંભાળ્યું અમદાવાદને, ને તે માને છે, તથા આ વાસ્તે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે, તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે, તથા ભારે વસ્ત્ર વાહનાદિકનો યોગ થાય છે, એ સર્વે છે. તથાપિ પોતાના આત્મ સામે દ્રષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના મહાત્મ્ય સામે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ સર્વનું અતિ તુચ્છપણું થઈ જાય છે, ને એમાં કોઈ ઠેકાણે બંધાય જવાતું નથી. ને પૂર્વે દેહની જે દેહની જેમ વિસ્મૃતિ છે તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે બે વાત અમારે સિદ્ધ થઈ છે, તે સારું એમ અમારે વર્તાય છે, અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત એવો કોઈ યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી, ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. મહારાજ કે અમને આમ વર્તે છે, માને મહારાજ કહેવાય એવું માગે છે, કારણ કે હારે બેઠો એટલે કહે તો હાર ન પડે. બાકી મહારાજ એવું કહેવા માગે છે, આ સભામાં બેઠેલા મારા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એ પર્વતભાઈ અને ગોરધનભાઈ, એ બધાની આવી સ્થિતિ વર્તે છે, એ બધાની આ સ્થિતિ વર્તે, એ બધાની કેમ બંધન નથી થતું, એ બધા કેમ માયામ નથી બંધાતું? મહારાજ કે એનું કારણ એ છે, આ સમજેલે લોકો દઢ કરીને બેઠા છે એટલે એને કાંઈ થતું નથી, એને આત્માનું સ્વરૂપે સમજાઈ ગયું. અને અમે જે મહિમા બતાવ્યો એ મહિમા બીજા કોઈનો નથી, પણ આ પ્રત્યક્ષ મહારાજનો છે, એણે દ્રઢ ગાંઠ વાળી લીધી છે એટલે એને કોઈ જગ્યાએ બંધન થતું નથી. અને મહારાજ કે એવી દ્રઢ ગાંઠ જેટલા તમે વાળશો તો તમને પણ બંધન થશે નહીં, માટે દ્રઢ ગાંઠા વાળશું તે દાડે બંધનમાંથી બહાર નીકળાશે. ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું વચનામૃત છેલ્લું 39મું પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજ.